તારીખ 28/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 27.
અપરિણામી નિત્ય ત્રિકાલી ધ્રુવ બિન મેં હું, ક્ષણિક પરિણામ નહીં, યહ શ્રદ્ધા કા વિષય હૈ. શ્રદ્ધાનો વિષય કેવો છે? આ શ્રદ્ધાનો વિષય છે કે અપરિણામી એટલે પરિણામ વિનાનો, ધ્રુવ રૂપે રહેતો, નિત્ય એટલે સદાય અને ત્રણે કાળે ધ્રુવ રહેતો, બિંબ એટલે એક પદાર્થ, અભેદ પદાર્થ, ચૈતન્ય મૂર્તિ હું છું, એટલો શ્રદ્ધાનો વિષય છે. સ્પષ્ટતા માટે, ક્ષણિક પરિણામ હું નથી, અપરિણામી એટલે ક્ષણિક પરિણામ તે હું નહીં, તેટલો હું નહીં, એવો શ્રદ્ધાનો વિષય છે. આવી શ્રદ્ધા એક હી સમય મેં પૂર્ણ ત્રિકાલી કો પકડ કર ભેદ હો જાતી હૈ. આવી જે શ્રદ્ધા છે એને સમ્યક દર્શન પણ કહે છે, સમ્યક શ્રદ્ધા પણ કહે છે, આત્મશ્રદ્ધા પણ એને કહે છે, સ્વરૂપ શ્રદ્ધાન પણ એને કહેવામાં આવે છે. સ્વરૂપની આવી શ્રદ્ધા પ્રતિ સમય, એક સમય એટલે પ્રત્યેક સમયમાં પોતાના પૂર્ણ ત્રિકાળી સ્વરૂપને પકડીને એટલે ગ્રહણ કરીને શ્રદ્ધિને અભેદ ભાવે પરિણમે છે. અભેદ થઈ જાય છે એનો અર્થ એમ નથી કે પરિણામ મટીને અપરિણામી થાય છે. અભેદ થાય છે એનો અર્થ એમ નથી કે પર્યાયનું પર્યાયત્વ નથી રહેતો અને દ્રવ્યત્વ થાય છે એમ નથી કહેવું. અહીંયા ભાવે અભેદતા સધાય છે, શ્રદ્ધા ભાવમાં ભાવથી અભેદતા સધાય છે કે મારું સ્વરૂપ આવું છે, મારું સ્વરૂપ ધ્રુવ છે, ત્રિકાળી છે, નિત્ય છે, અપરિણામી છે, એવું શ્રદ્ધામાં અભેદ ભાવે શ્રદ્ધાય છે, પોતાપણે શ્રદ્ધાય છે, પર્યાય પર્યાય રહેશે, ધ્રુવ ધ્રુવ રહે છે એમ એમ સમજીને રાખવાનું છે. યહાં અસ્તિત્વ કી સ્થાપના હોતે હી મેં પરિણામ કે સાથ નહીં પરિણમતા. અહીં શ્રદ્ધા દ્વારા અસ્તિત્વની સ્થાપના થતા જ હું પરિણામની સાથે નથી પરિણમતો, અથવા હું ધ્રુવ રહી જાઉં છું અને પરિણામ પરિણમે જાય છે એવું જ્ઞાન પરિણામનું થાય છે. શ્રદ્ધા પરિણામની નથી થતી, શ્રદ્ધાનો વિષય પરિણામ નથી, શ્રદ્ધાનો વિષય ત્રિકાળે ધ્રુવ દ્રવ્યમાં સમાપ્ત થઈ જાય છે. પછી જોડે પરિણામ છે કે નથી એ શ્રદ્ધાનો વિષય જ નથી, છે એ પણ શ્રદ્ધાનો વિષય નથી અને છે એને નથી કહેવાનો પ્રશ્ન પણ નથી. પણ છે પણ કે નહીં હોવા પણ, હોવા પણ કે નહીં હોવા પણ એ કંઈ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય તો ધ્રુવમાં સમાપ્ત થઈ જાય છે. શ્રદ્ધા એક હી સમય મેં પૂર્ણ ત્રિકાળી કો પકડ કર અભેદ હો જાતી હૈ. પછી અહીંયા શ્રદ્ધા દ્વારા અસ્તિત્વની સ્થાપના થઈ તો મારું સ્વરૂપ ત્રણે કાળે આ પ્રકારે નિત્ય ધ્રુવમાં છે, ત્યારે જ્ઞાનમાં પરિણામનું જ્ઞાન થાય છે તો પણ એ પ્રકારે થાય છે કે હું તો ધ્રુવ રૂપે રહું છું, પરિણામ પરિણમે છે, હું ધ્રુવ પરિણામની સાથે પરિણમન રૂપ થતો નથી, હું તો ધ્રુવ રૂપે જ રહું છું અને ધ્રુવ રૂપે, ધ્રુવ તો ધ્રુવ રૂપે જ રહ્યા છે પોતે, માટે જેવું છે એવું જ જ્ઞાન થાય છે. શ્રદ્ધા અનુસાર જ જ્ઞાન થાય છે એમ કેવું છે. શ્રદ્ધાથી વિરુદ્ધ જ્ઞાન નથી થતું પણ શ્રદ્ધા અનુસાર જ જ્ઞાન થાય છે, પણ એટલો જ્ઞાનનો વિષય વિશેષ છે કે તે શ્રદ્ધાના વિષયનું પણ જ્ઞાન કરે છે અને પરિણામનું પણ જ્ઞાન કરે છે, અને પરિણામનું કોઈ નિમિત્ત હોય તો એનું પણ જ્ઞાન કરે છે. એટલો જ્ઞાનનો વિષય વિશાળ છે, વધુ છે. યહાં અસ્તિત્વ કી સ્થાપના હોતી હી મેં પરિણામ કે સાથ નહીં પરિણમતા, પરિણામ કા કરતા પરિણામ હી હૈ, મેં તો અપરિણામી વર્તમાન મેં હિ પરિપૂર્ણ હું. પરિણામનું કરતા પણ પરિણામ છે, કેમ કે પરિણામ પોતે પરિણમે છે. મેં તો અપરિણામી છું, હું પરિણામનો કરતા ક્યાંથી થાવ? હું તો અપરિણામી છું અને ધ્રુવ રહું છું, ને હું પરિણમતો નથી તો હું પરિણામનો કરતા કેવી રીતે થાવ? જો પરિણામના ષટકારક ભિન્ન લેવામાં ન આવે તો આ અધ્યાત્મ નથી બેસતું. અપરિણામીનું અધ્યાત્મ બેસતું નથી. અધ્યાત્મ એટલે શું? કે અધ્યાત્મના પ્રકરણમાં અથવા અધ્યાત્મ ભાવમાં હું અપરિણામી છું એવો જે ધ્રુવનો આધાર લેવામાં આવે છે, ત્યાં પરિણામની સાથે પોતાનું હું પણ જોડાતું નથી. શ્રદ્ધામાં શ્રદ્ધામાં તો હું પણ ત્રિકાળી દ્રવ્ય સાથે જોડાય છે. તો પછી પરિણામ રૂપી કાર્ય છે એ કર્યું કોણે, એનો કરતા કોણ? તો કે પરિણામનો કરતા પરિણામ. ગુરુ પડે તો વધુ વિચારવું શું છે. એક બીજી રીતે જરા સ્પષ્ટ રીતે વિચારીએ કે સમ્યક શ્રદ્ધાનો વિષય શું? કે સમ્યક શ્રદ્ધાનો વિષય ત્રિકાળી તે હું. પરિણામ છે, શ્રદ્ધાનું પણ પરિણામ છે, જ્ઞાનના પણ પરિણામ છે, એ વખતે આનંદના પણ પરિણામ તો છે. તો કે હોય તો ભલે હોય, પણ શ્રદ્ધા એને કબૂલતી નથી. શ્રદ્ધા એને કબૂલે છે? શ્રદ્ધા એને કબૂલતી નથી. તો શ્રદ્ધા જેને કબૂલે છે એવો જે પોતે પોતાનું સ્વરૂપ કે જેને શ્રદ્ધા સ્વીકારે છે, શ્રદ્ધે છે, કબૂલે છે, એ તો પરિણામી છે. એના માં પરિણામ પણ નથી અને એ પોતે પણ પરિણમતું નથી. પરિણામને તો ભાષા આવડતી નથી, પૂતગળને આવડે છે. આ તો જીવના પરિણામ છે. પરિણામમાં એવો ભાવ થાય છે કે હું અપરિણામી છું, એમાં વાંધો નથી. પરિણામમાં શ્રદ્ધા ભાવમાં એવો ભાવ થાય છે કે હું અપરિણામી છું, પણ એવો નિર્વિકલ્પ ભાવ થાય છે, એવો સવિકલ્પ ભાવ નથી થતો પરિણામમાં. કેવો? એવો નિર્વિકલ્પ ભાવ થાય છે કે હું અપરિણામી છું. તો જ્ઞાનમાં પરિણામ જણાય છે, શ્રદ્ધામાં શ્રદ્ધા તો નથી, તો પણ જ્ઞાનમાં પરિણામનું જ્ઞાન થાય છે કે પરિણામ પરિણમે છે. તો પરિણામ પરિણમે છે એ કાર્ય છે, તો એનું કરતા કોણ? ધ્રુવ અને પરિણામ સિવાય ત્રીજી ચીજ તો છે નહીં વસ્તુમાં. બે થઈને આખી વસ્તુ છે. તો એક અંગ કે છે કે હું પરિણમતો નથી, તો પરિણમતો અંગ છે એ કાર્ય કોણે કર્યું? જેને કર્યું એને કર્યું. તમે જે કરતો દેખાય છે એ જ કરે છે, બીજું શું છે? જે કરતો દેખાય છે તે કરે છે. પરિણામ પરિણામ કરતું દેખાય છે તો એ કરે છે, એનો કરતા પરિણામ છે. જ્યાં એક કારક છે ત્યાં છે કારકો. એક કારક હોય ને બીજા પાંચ કારકો ન હોય એવું કોઈ દિવસ બને. હવે બીજા કયા દોષનું નિવારણ થાય છે? વધારે સ્પષ્ટતાથી વિચારવા જેવો વિષય છે કે અનાદિથી જીવનું પર્યાયમાં એકત્વ છે ત્યાં કર્તૃત્વ છે, અને કર્તૃત્વ છે ત્યાં એકત્વ થાય છે. શું? અને એનું નામ મિથ્યાત્વ છે. પરિણામ નું એકત્વ છે એ વિચારતો છે. ચોથા ગુણ સ્થાનના પ્રારંભના પહેલા સમયે આ એકત્વ તૂટે છે અને એના છેલ્લા સમય સુધી એકત્વ ચાલુ હોય છે. ધ્રુવ નહીં કરતો હોવા છતાં હું કરું છું એ ધ્રુવે કર્યું, આત્માએ કર્યું. એટલે તો મિથ્યા કેવું પડે છે. એ કર્તૃત્વ એ સાચું નથી. મિથ્યા એટલા માટે કે ધ્રુવ તો કરતું નથી. ધ્રુવ તો નિર્વિકલ્પ, કરી શકે પણ નહીં. અને ધ્રુવમાં ત્રિકાળી અસ્તિત્વ છે. અસ્તિત્વ સ્વભાવ ક્યાં છે? ધ્રુવમાં છે, બરાબર છે. ત્યાં અસ્તિત્વની સ્થાપના શ્રદ્ધા દ્વારા થઈ. શ્રદ્ધાનું એ કાર્ય છે, એનો ધર્મ છે. જ્યારે એમ છે તો પછી એ પરિણામનું કર્તૃત્વ છે એ જ મિથ્યાત્વ છે, કેમ કે એમાં એકત્વ થાય છે. પરિણામનું કર્તૃત્વ અને પરિણામનું એકત્વ તે જ મિથ્યાત્વ છે. તે જ પર્યાય મુંડાહા પર સમયા છે. પર્યાયમાં મૂંઢપણું થઈ ગયું, પર્યાયમાં એકત્વ થઈ ગયું, પર્યાયમાં કર્તાપણું થઈ ગયું. એટલે જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી, એટલે કે છેલ્લા સમય સુધી, સમ્યક દર્શન પ્રાપ્ત થાય એના છેલ્લા સમય સુધી પર્યાયનું એકત્વ રહે છે. બીજો દોષ ત્યાં શું છે? કષાય અત્યંત મંદ છે, જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયેલું છે, પણ મિથ્યાત્વ મંદ મિથ્યાત્વમાં પર્યાયમાં પર્યાયનું એકત્વ રહ્યું છે. બીજું ત્યાં સ્થૂળ મિથ્યાત્વ કયું છે?
પર્યાયનું એકત્વ પર્યાય કરે છે.
પર્યાયમાં એકત્વ પર્યાય ભાવ કરે છે તો પણ એમાં દ્રવ ભાવને સાથે લે છે. ભાવમાં દ્રવને સાથે લઈ લે છે. હું મેં કર્યું પરિણામ, પરિણામનો કરતા હું, એમ પરિણામમાં ત્રિકાળીનું ધ્રુવનું એકત્વ મિથ્યા ભાવે કરે છે. કરે છે પરિણામ, પણ એ મિથ્યા ભાવે કરે છે. ધ્રુવ તો ધ્રુવ જ રહે છે. એટલે પરિણામમાં હું પણ કરવું એ ધ્રુવ દ્રવ્યને લઈ આવવું છે. હવે એક બીજી વાત વિચારી લઈએ છે, કેમ સૂક્ષ્મ પડે છે કે દ્રવ્ય તે હું, જ્યાં હું પણ થાય ત્યાં દ્રવ્ય આવી જાય છે. તો પરિણામમાં હું પણ આવી જાય છે એટલે દ્રવ્યની સ્થાપના શ્રદ્ધાએ કરીને થઈ જાય છે. એને પર્યાયની શ્રદ્ધા કહો કે મિથ્યા કહો, મિથ્યાત્વ કહો, બે એક જ વાત છે. શ્રદ્ધાનો વિષય તો દ્રવ્ય જ છે. ત્રિકાળી દ્રવ્ય સિવાય શ્રદ્ધાનો વિષય નથી, સમ્યક શ્રદ્ધાનો વિષય. કેમ કે ત્રિકાળી અસ્તિત્વ પણ દ્રવ્યમાં રહે છે, પર્યાય તો ક્ષણભંગુર છે. એટલે અહીંયા સમ્યક દર્શન જ્યાં થયું ત્યાં અસ્તિત્વ કી સ્થાપના હોતે હિ, જ્યાં ત્રિકાળી અસ્તિત્વ છે ત્યાં જ અસ્તિત્વ શ્રદ્ધાવાથી મેં પરિણામ કે સાથ નહીં પરિણમતા એવું જ્ઞાન થાય છે કે હું ધ્રુવ જ રહું છું, પરિણામને સાથે હું પરિણમતો નથી. પરિણામનો કરતા પરિણામ જ છે, પરિણામનો કરતા પણ પરિણામ જ છે. મેં તો અપરિણામી વર્તમાન મેં હિ પરિપૂર્ણ. જો પરિણામનું કરતા પણ અને પરિણામનું એકત્વ એનો આગ્રહ સેવાય તો સમ્યક દર્શન ન થાય. શું? જો પરિણામનું કરતા પણ અને પરિણામનું એકત્વ સેવાય તો સમ્યક દર્શન ન થાય. અને સમ્યક દર્શન થાય ત્યારે જ્ઞાન પ્રમાણ થાય અને ત્યારે પરિણામ અંશનું સાચું જ્ઞાન થાય. ત્યાં સુધી પરિણામ અંશનું સાચું જ્ઞાન ન થાય, કેમ કે જ્ઞાન પ્રમાણ નથી. માટે હું પણ આનું અવલંબન દ્રવ્યનું રહેવું જોઈએ અને વેદન પરિણામનું થાય તો એ તો વેદન પરિણામનું થાય, એ વેદન પરિણામનો ધર્મ છે, એટલી જ વાત છે. અને ત્યારે જ્ઞાનની સપ્રમાણતા છે. એ પહેલા પરિણામમાં એકત્વ કરવા જાય, જે કરી રાખેલું છે એને જો ઘૂંટે પ્રમાણના બહાને પણ, તો સમ્યક દર્શન ન થાય, મોટી તકલીફ આ થાય છે. કેમ કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારને પ્રમાણનો વિષય પણ સમજવા મળે છે, નિશ્ચયનીનો વિષય સમજવા મળે છે, વ્યવહારનીનો વિષય સમજવા મળે છે અને પ્રમાણનો વિષય પણ સમજવા મળે છે. પર્યાય પર્યાય છે એ દ્રવ્યમાં આવે છે, પણ છતાં શ્રદ્ધામાં નથી આવતી. શ્રદ્ધાનો વિષય અને પ્રમાણનો વિષય એક નથી, જુદા જુદા છે. અને એટલા માટે પ્રમાણના વિષયને ગુરુદેવ વ્યવહારમાં નાખતા હતા અને વ્યવહાર કહીને એને અપૂજ્ય કહેતા હતા. કેમ કે શ્રદ્ધા એને ઉપાસતી નથી, શ્રદ્ધા એ કરીને તે ઉપાસનીય નથી, એ જાણવાનો વિષય છે. પ્રમાણનું દ્રવ્ય કેવું હોય એ જાણવાનો વિષય છે, અવલંબન લેવાનો વિષય નથી. જો શ્રદ્ધાએ અવલંબન લેવાનો વિષય નથી, તો જ્ઞાને પણ અવલંબન લેવાનો વિષય નથી, માત્ર જાણવાનો વિષય છે. આ ખાતાની ખતવણી થઈ ગઈ, કઈ ખાતાની. અને એમ ન થાય તો પ્રમાણના બાને જે પર્યાય ઉપરનું વજન છે એ ન છૂટે, તો એકત્વ ન મટે, કર્તૃત્વ ન મટે, અને તો મિથ્યાત્વ ન મટે, અને સમ્યક દર્શન ન થાય. આ ભૂલ રહી જાય, પરિભ્રમણ ચાલુ રહી જાય. આ સીધી વાત છે, આટલું મોટું નુકસાન છે. દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં આવો બધો વિષય ઘણો સૂક્ષ્મ છે. પરિણામ કા કરતા પરિણામી હૈ, મેં તો અપરિણામી વર્તમાન મેં હી પરિપૂર્ણ હું. હું તો અપરિણામી વર્તમાનમાં પરિપૂર્ણ છું, એક સમયના પરિણામની મને અપેક્ષા નથી. એ આવે તો હું પૂર્ણ થાવ, ને એ ન હોય તો હું અપૂર્ણ રહી જાઉં, એવું મારું સ્વરૂપ પાંગળું નથી. જો પોતાના પર્યાયના સદભાવ અભાવને લઈને એને પાંગળા પણ નથી, તો બીજા કોની અપેક્ષા રાખે હવે? એ તો કયો કે બીજા કોઈની અપેક્ષા સરકાર રાખતી નથી.
જ્ઞાન ભૂલે છે,
જ્ઞાન જાણે છે.
શ્રદ્ધાના વિષયને જ્ઞાન જાણીને જ્ઞાન નગર વાંચા આપીએ તો જ્ઞાન આ શબ્દ બોલે છે.
હા, બસ કે પરિણામ પરિણામે છે, હું તો નથી પરિણામનો કરતા, પરિણામ છે, હું તો અપરિણામે છું, એમ જ્ઞાન પણ બોલે છે.
શ્રદ્ધા અકેલી નથી બોલતી, જ્ઞાન પણ એમ બોલે,
જ્ઞાન પણ એમ બોલે છે. વર્તમાન સે હી મુજે કુછ કરના કરાના નહીં હૈ, મારે કઈ હવે કરવું કરાવવું વર્તમાનમાંથી રહેતું જ નથી. આવું જે દ્રવ્ય દ્રષ્ટિનું, દ્રવ્ય ઉપરનું જે જોર, જ્ઞાનનું પણ આવું જ્ઞાન બળ અને શ્રદ્ધાનું પણ આવું આત્મબળ, એ જ પરિણામની ના વિકાસનું, વૃદ્ધિગતપણાનું અને પૂર્ણતાનું કારણ છે. અને એ પરિણામ વૃદ્ધિ થાય કે પૂર્ણ થાય તો પણ મને એની અપેક્ષા નથી, એ વાત તો એમને ઊભી રહી છે, તો પણ મને એની અપેક્ષા નથી. વર્તમાન સે હી મુજે કુછ કરના કરાના નહીં હૈ, રટણ પુરુષાર્થ જ્ઞાન આદિ સબ પરિણામ હૈ. હવે મૂળ તો પ્રશ્ન ત્યાંથી ઉઠ્યો છે ને, પ્રેમચંદજીનો પત્ર છે કે નિશંક નિર્ણય માટે રટણને પુરુષાર્થને મારે કેવી રીતે કરવું, ત્યારે એ તો સમજી ગયા છે કે ભાઈ તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા છે અને આત્માનું રટણ ને આત્માનો પુરુષાર્થ કરવાની જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછે છે. પણ એમનું વજન જે પર્યાય ઉપરથી ઉઠી જવું જોઈએ એ તો ચાલુ રહે છે, કે મારે રટણ કેવી રીતે કરવું, મારે પુરુષાર્થ કેવી રીતે કરવો. તો પછી ભાઈ એ બંને રટણ પુરુષાર્થ જ્ઞાન આદિ સબ પરિણામ હે, એ બધા પરિણામ છે, ઇનસે મુજે લાભ હાનિ નહીં હૈ, લાભે નથી હાનિ એ નથી. પહેલા એમ નક્કી કર, પછી રટણ પુરુષાર્થનો વિચાર કરશું આપણે. પર્યાયનો સ્વાંગ ધારણ કરવા જાય છે ત્યાં પર્યાય પરનો સ્વાંગ માં આવી જાય છે. પછી પર્યાય નો થઈ જાય છે ને પરનો થઈ જાય છે. પછી તો શું થાય છે કે શરીરમાં અસાતા વેદની થઈ પર્યાય થઈ શરીરની, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડ્યું કે અસાતા ઉત્પન્ન થઈ. ઉત્પન્ન તો શરીરમાં થઈ છે, પણ જો ત્રિકાળી દ્રવ ઉપર નથી રહેતો અને પર્યાયમાં તો જ્ઞાન આવ્યું છે એનું, અસાતાનું પ્રતિબિંબ આવ્યું છે, તો માત્ર જ્ઞાનમાં નથી રહેતો, પર્યાય પર્યાય ઉપર નથી રહેતી, અસાતા ઉપર શરીર ઉપર ચાલ્યો જાય. આ એક બીજી આપત્તિ ઊભી થાય છે આમાંથી. જેમ કોઈ માણસ એક પગથિયું ચૂક્યા તો પછી પડી જાય, સીડી ચડતા ચડતા એક પગથિયું ચૂકે ને જો પડી જાય તો એક પગથિયું ચૂક્યો છે, સ્ટેપ નીચે આવી જશે. કહેવાય કે એક જ પગથિયું ચૂક્યો તો ચાલતા ચાલતા, પણ ખરેખર એક પગથિયું નથી ચૂક્યો, એ બધા પગથિયાથી એટલે જ પડવાનો છે. સિદ્ધાંતમાં આવું છે, સિદ્ધાંતમાં જે એક પગથિયું ચૂક્યો આવી જાય છેડે, છેલ્લે આવી જાય, મિથ્યા થઈ જાય છે. આ પરિસ્થિતિ છે. એટલે કે રટણ પુરુષાર્થ જ્ઞાન આદિ સબ પરિણામ હે, ઇનસે મુજે કુછ લાભ હાનિ નહીં હૈ. પરિણામના સાધક બાધકપણાનો લાભ હાનિ ત્રિકાળીમાં આવતા નથી, એની મર્યાદા ત્યાં પૂરી થઈ જાય છે. શાંતિ અશાંતિની મેરી અપેક્ષા છે એ સ્વયં હોતે હૈ. જેવો આ શ્રદ્ધાનો વિષય કેવી રીતે વ્યક્ત કરે છે, એ બહુ મૌલિકતા છે સોગાનીજીની. એમ કહે છે કે મારી અપેક્ષાએ એ સ્વયં થતા હું જોઉં છું, હું કરું છું એમ નથી હું જોતો. પરિણામનું સ્વયં થયા જ કરે છે. હું ધ્રુવ રહી જાઉં છું, પરિણામનું સ્વયં થયા જ કરે છે. મારી અપેક્ષાએ તો એ સ્વયં જ થાય છે. હું કાંઈ કરતો ફૂરતો નથી, એમાં જાતો નથી, સ્પર્શતો નથી, મને સ્પર્શતા નથી. દ્રવ્યથી નહીં આલિંગિત શુદ્ધ પર્યાય તે આત્મા છે. પરિણામ સ્પર્શતા નથી, દ્રવ્ય પરિણામને સ્પર્શતું નથી, પરિણામ દ્રવ્યને સ્પર્શતા નથી. મેરી અપેક્ષા સે સ્વયં હોતે હૈ, મેં અવિચલ હું, ઇન પરિણામો સે વિચલિત નહીં હોતા. હું અવિચલ પદાર્થ છું, આ પરિણામોને બહુ ઝડપ છે, એક સેકન્ડમાં અસંખ્ય વાર પલટો મારે છે, એટલી બધી ચલિત પરિસ્થિતિ પરિણામની છે. હું અચલિત રહું છું, હું હલતો નથી, મારા સ્થાનથી હું હલતો નથી. મેં અવિચલ હું, ઇન પરિણામો સે વિચલિત નહીં હોતા. આ પરિણામોથી હું વિચલિત નથી થતો. ઇન સે પૃથક વા અધિક હું, એનાથી પૃથક છું અને એનાથી અધિક છું. પરિણામોથી મારું વજન એટલું બધું વધારે છે કે પરિણામ ગમે એટલા હાલે હું હાલું નહીં, કેમ કે એનાથી હું અધિક છું અને એનાથી હું જુદો છું. પછી મારે હલવાનો ક્યાં પ્રશ્ન આવે છે?
ચેતના જે પર્યાયને ગ્રહણ કરતી હતી એની બધી ચેતના દ્રવ્યને ગ્રહણ કરવા માંડી, એટલે પરિણામ જુદા રહી ગયા એમ.
પરિણામ ચેતના પહેલા,
ચેતના પહેલા પર્યાયને ગ્રહણ કરતી હતી, પર્યાય જેટલો જ હું એમ માનતી હતી, એની બદલે ત્રિકાળી દ્રવ્યને ગ્રહણ કરવા માંડી, એટલે પરિણામ આપોઆપ જુદા પડી ગયા.
એમાં શું થાય છે કે ખરેખર ચેતના પર્યાયને ગ્રહણ કરે છે એમ નથી, પણ ચેતના વિભાવને ચેતે છે. વિભાવ એટલે અજ્ઞાન ચેતના કહીએ છીએ. અને એ વિભાવ જેટલો ને જેવડો હું એવી પર્યાય ને એ માનતો હોવાથી એને પર્યાય બુદ્ધિ કહે છે. બાકી ચોખ્ખું પર્યાય નું જ્ઞાન હોય તો બ્રહ્મ નું જ્ઞાન થઈ જાય ને હાર વાર. ચોખ્ખું જો પર્યાય નું જ્ઞાન હોય તો દ્રવ નું જ્ઞાન થઈ જાય, પણ દ્રવ નું જ્ઞાન જ થતું નથી. કેમકે રાગ તે હું એમ જ છું એમ થઈ જાય છે. કારણ કે ચેતવું જે છે ચેતવું એટલે અનુભવવું. તો મિથ્યાત્વ દશામાં જીવ શેને અનુભવે છે ને જીવ શેને ચેતે છે? વિભાવને. હું રાગી છું, હું દ્વેષી છું, હું મોહી છું, પછી ત્યાં ને ત્યાં નથી રહેતો, લક્ષીને જાય છે પરદ્રવ્ય ઉપર. જે રાગનો વિષય છે એમાં પણ કઈ ગડબડ થાય તો પોતાને તકલીફ થઈ જાય છે. પછી મકાન ઉપરનો રાગ હોય કે કુટુંબ ઉપરનો રાગ હોય, જેનો રાગ હોય એમાં કઈ ફેરફાર થાય તો પોતાને તકલીફ થઈ જવાની. કેમ તકલીફ થઈ જવાની? કે રાગ તે હું એવું, રાગનું ચેતવું એને અજ્ઞાન ચેતવી નાખે છે અથવા કર્મ ચેતવી નાખે છે. इनसे पृथक व अधिक हूँ, अपेक्षा से मेरे गर्भ में होते हैं. हवे प्रमाण में विषय लीधो के प्रमाण ने अपेक्षाएं मारी सत्ता में थाय छे, एटले अपेक्षा से मेरे गर्भ में होते हैं, पण मैं इनमें एकमेक नहीं होता. तो पण हूँ जे त्रिकाळी छू एकमेक नहीं थतो. एक अपेक्षाएं प्रमाण ने अपेक्षाएं मारा एक विभाग में થાય છે, તો પણ મારા એક અંગમાં એ પરિણમન છે, તો પણ હું જે ત્રિકાળી છું એ એકમેકમાં થતો નથી. ધ્રુવ તો ધ્રુવ જ રહું છું, પણ મેં એકમેક નહીં હોતા. દર્પણ કા ત્રિકાળી દલ, આ પણ શબ્દ એ ગુજરાતી વાપરે છે. પત્ર લેખો છે પ્રેમજનજી, દર્પણ કા ત્રિકાલી દલ એક સમય કી દર્પણાકાર પર્યાય સે ભિન્ન હી રહેતા હૈ. હવે આ દ્રષ્ટાંત આપ્યો, હવે તો સમજાય કે નહીં? દળ પર્યાય રૂપે થાય છે, કેમ કે વ્યક્ત તો વ્યક્ત છે ને, આ તો દળ તો અવ્યક્ત છે. દર્પણ કા ત્રિકાળી દળ એક સમય કે દર્પણાકાર પર્યાય છે, પર્યાય સે ભિન્ન રહેતા હૈ. દોનો એક સમય મેં હૈ, દળ પણ છે, દળ પણ રહે છે, તે પણ એક સમયમાં છે, અને એક સમયનું પરિણામ છે જે દર્પણાકાર પર્યાય છે એ પણ એક સમયમાં છે. હા, દોનો કાર્ય એક સમય મેં હૈ, બંને એક સમયમાં પોતપોતામાં છે. યદિ દલ એક સમય કે આકાર અથવા પર્યાય મેં આ જાય તો ત્રિકાલીપણે કા નાશ હો જાતા હૈ. આ 320મી ગાથામાં પોઈન્ટ આવી ગયો કે ધ્યાન છે એ વિનશ્વર છે, ધ્યેય અવિનશ્વર છે. જો એક સમયની ધ્યાનની પર્યાયમાં આખો ધ્યેય આત્મા આવી જાય તો ધ્યાનનો નાશ થતા ધ્યેયનો પણ નાશ થઈ જાય. 320મી ગાથા જય સેનાચાર. યદી એક સમય કે આકાર પર્યાય મેં આ જાય તો ત્રિકાલીપણે કા નાશ હો જાતા હૈ. અથવા ત્રિકાલી ધ્રુવ નિત્ય વસ્તુ મેં અપને અસ્તિત્વપણે મેં શ્રદ્ધા કી વ્યાપકતા કરતે હી સબ કાર્ય સહજ સ્વભાવ રૂપ અનુભવ હોને લગતા હૈ. માટે જો પહેલા વહેલા અસ્તિત્વ હાથમાં આવે શ્રદ્ધાને, અને અસ્તિત્વ જો વ્યાપક ભાવે ગ્રહણ કરી લઈએ શ્રદ્ધા, તો પછી જ્ઞાન આદિ બધા ગુણો છે એ સમ્યક થઈને પરિણમે, અને બધા ગુણો સમ્યકપણે પરિણમતા બધું છે જે છે એ પ્રમાણે અનુભવમાં આવશે. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન પણ બરાબર થશે, વસ્તુના સ્વરૂપ જ્ઞાનના દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો પણ બરાબર સમજાશે, અને શ્રદ્ધા પણ બરાબર પોતાનું કામ કરશે, આત્માની ઉપાસના પણ બરાબર થશે, અને કામમાં પણ ક્યાંય ભૂલ નહીં રહે. વર્તમાન સે મુજે કુછ નહીં કરના હૈ, ऐसे में पने की यथार्थ अभेद प्रतीति होते ही चारित्र पुरुषार्थ आदि सब परिणाम सहज ही में त्रिकाली का अनुसरण करने लगते हैं व शुद्ध होने लगते हैं। जो कई शैली आदि से विदुप शैली चाहिए कि श्रद्धानो जो विषय छे आ प्रकारे छे કે વર્તમાનમાં મારે કાંઈ કરવાનું રહેતું નથી એવું મેપણાનું યથાર્થ અભેદ પ્રતીતિરૂપ પરિણમન જા થાય તો ચારિત્ર પણ એવું આત્માકાર થતું જાય છે, પુરુષાર્થ પણ આત્માકાર થતો જાય છે અને બધા ગુણો આત્માકાર થતા જાય છે અને પરિણામો વિકસિત શુદ્ધપણે વિકાસ પામીને પૂર્ણતા સુધી પહોંચી જાય છે। આવું કારણ એક શ્રદ્ધાના અનંત શક્તિ રૂપ પરિણમન ને કારણે શું કહે છે ફરીથી આ વચનમાં એમણે એમ વાત લીધી છે કે જો શ્રદ્ધા હું ત્રિકાળી છું એવું નિર્વિકલ્પ ભાવે પરિણમન કરે તો જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ બધું શ્રદ્ધા જે રીતે પરિણામ કરે છે એ રીતે આત્મારૂપ જ પરિણામ છે। શ્રદ્ધા આત્મારૂપ પરિણામ છે તો જ્ઞાને આત્મારૂપ પરિણામ છે, ચારિત્ર આત્મારૂપ પરિણામ છે, એને જ આત્મચારિત્ર કહેવાય છે, એને જ આત્મજ્ઞાન કહેવાય છે। અને એ મુખ્ય ગુણ જ્યાં પુરુષાર્થ સહિતના બધા પરિણામ તો અનંતા ગુણ પણ આત્માકાર પરિણામમાં લાગશે। બસ હવે શું જોઈએ બીજું તમારે શ્રદ્ધાનો અવસાદ થયો એટલે બધું પાંગરવા મીંડ્યું એમ કે છે અનંતા ગુણો છે એ ફૂલવા ને ફાલવા મીંડ્યા એક જ્યાં શ્રદ્ધા થઈ ત્યાં એમ કેવું છે। બહુ સરસ શૈલી લીધી છે। ફરીથી વર્તમાન સે હી મુજે કુછ નહીં કરના હૈ એસે મે પણ એક યથાર્થ ભેદ પ્રતીતિ હોતે હી ચારિત્ર પુરુષાર્થ આદિ કે સબ પરિણામ એટલે બધા ગુણોના પરિણામ લેવા સહજ હિ સહેજે સહેજે કૃત્રિમતા નહીં કરવી પડે સહેજે સહેજ હિ મેં ત્રિકાલી બધા એમ જ પરિણામ છે। નાનપણમાં હું ત્રિકાળી એમ પરિણામ છે, આત્મરમણતા પણ એમ જ થશે, પુરુષાર્થમાં પણ એ જ ભાવ આવશે, બધા ગુણોમાં સહજપણે મેં ત્રિકાલી કા અનુસરણ કરને લગતે હૈ શુદ્ધ હોને લગતે હૈ અને જ્યાં ત્રિકાળીનું અનુસરણ થયું એ બધા પરિણામ શુદ્ધ થવા મળ્યા। પરિણામો મેં ઉલટફેર કરને કી દ્રષ્ટિ અસમ્યક હૈ આ ક્રમ બતાવી ગયો। પરિણામમાં ફેરફાર કરવાની બુદ્ધિ દ્રષ્ટિ દ્રષ્ટિકોણ હેતુ અસમ્યક છે, મિથ્યા છે। પરિણામને આમ કરું પરિણામને તેમ કરું એ દ્રષ્ટિ જ અસમ્યક છે, મિથ્યા છે। એ પરિણામના કર્તૃત્વને સૂચવે છે, એ પરિણામના એકત્વને સૂચવે છે, એ પરિણામના ક્રમને પણ તોડવા માગે છે અને એ પુરુષાર્થ ઊંધો ચાલે છે। એમ કરવામાં પુરુષાર્થ ઊંધું કામ કરે છે, પરિણામ આશ્રિત પરિણામ પુરુષાર્થ થાય છે। એક પત્રમાં કેટલા સિદ્ધાંતો છે હવે જુઓ, શ્રદ્ધાના જ્ઞાનના પુરુષાર્થના પરિણામના વિજ્ઞાનના અને ક્રમબદ્ધના એકત્વના અને કર્તૃત્વના કેટલા સિદ્ધાંતો છે એક ફકરાની અંદર। પરિણામો મેં ઉલટફેર કરને કી દ્રષ્ટિ અસમ્યક હૈ ઈસ ક્રિયા સે જબ હી હટ સકતે હૈ કે ઇનસે ભિન્ન અપરિણામી વસ્તુ મેં નિશ્ચલ રૂપ વસ્તુ મેં નિશ્ચલ રહે અને એવા પરિણામમાં ફેરફાર કરવાની જે બુદ્ધિ છે અને જે પરિણામ ક્રિયા છે એમાંથી ત્યારે જ ખસી શકાય છે કે જ્યારે એનાથી ભિન્ન અપરિણામી જે વસ્તુ પોતે છે નિશ્ચળ વસ્તુ પોતે છે એમાં નિશ્ચળતા આવે ત્યારે કે આ જ હું છું એવી નિશ્ચળતા આવે શ્રદ્ધાએ કરીને જ્ઞાને કરીને પુરુષાર્થે કરીને ત્યારે જ એ ઉલટફેર કરવાની બુદ્ધિ મટે। નહીંતર પર્યાયને ફેરવવાની પર્યાયના કર્તૃત્વની ને એકત્વની આકુલતા છૂટે નહીં, અશાંતિ કોઈ દિવસ મટે નહીં, અને મૂળ જે આત્માની શાંતિ છે એ કોઈ દિવસ પ્રગટ થાય નહીં, એટલે એ ત્યારે જ મટે છે. નિશ્ચય સ્વસત કા સંગ હોના હી, પૂજ્ય સદગુરુદેવ કે સંગ કા ફલ હોના ચાહીએ. આ ગુરુદેવની વાત વચ્ચે લીધા કે આવા પોતાના ધ્રુવ પરમાત્માનો સંગ થાય, નિશ્ચય સ્વસતનો સંગ થાય તો એ નિશ્ચય સત્સંગ છે, અને પૂજ્ય ગુરુદેવના સત્સંગનું પણ એ જ ફળ થવું જોઈએ. આને ખરેખર સત્સંગ કહેવામાં આવે. નિશ્ચય સ્વસતનો નિશ્ચય સત્સંગ થાય તો ગુરુદેવના સંગને વ્યવહાર સત્સંગ કહેવાય, નહીતર વ્યવહારે પણ સત્સંગ નથી. પછી બોલે ગમે પણ વ્યવહારે ખરેખર વ્યવહાર સત્સંગનો ત્યાં લાગુ પડતો નથી એમ છે. નિશ્ચય સ્વસત કા સંગ હોના હી, પૂજ્ય સદગુરુદેવ કે સંગ કા ફલ હોના ચાહીએ. વર્તમાન મેં હિ પરિપૂર્ણ હું, તો વર્તમાન સે હિ કિસી સે ભી લાભ ઓર નુકસાન નહીં હૈ. આ ફરીને પાછું કહે છે કે શ્રદ્ધાના વિષયમાં તો હું પરિપૂર્ણ છું, પછી મારે કોઈથી લાભ નુકસાનનો શું પ્રશ્ન છે? કોઈ બહારમાં લાભ નુકસાન જેવી વસ્તુ મારા ધ્રુવની બહાર મને છે જ નહીં ને. જે કાંઈ છે એ પરનું છે, પરને પડખે જાય છે, પરને ખાતે જાય છે, મારા ખાતામાં કોઈ આવતું નથી. અહીંથી નિરાકુર છે, શાંતિની ઉપાસના ચાલુ થઈ જાય છે. ધર્મસ્નેહીની આલોચના આ રીતે છેલ્લા એક પેરેગ્રાફની અંદર અનેક સિદ્ધાંતો મૂકી દીધા છે. વાત તો એટલી જ ચાલી છે કે પુરુષાર્થ રટણ કેવી રીતે કરવું, પુરુષાર્થ રટણ પરિણામમાં થાય છે, પરિણામ ઉપરનું વજન ઉઠાવી દે એક વાર. એમાં હું પણ વજન ઉઠાવવું એટલે શું? હું પણ કરવું ત્યાં વજન આવે છે, પોતાપણાનું પોતાપણું થાય ત્યાં વજન આવે છે, પોતાપણું ન હોય તો વજન ન આવે. તો બારમાં એમ જ છે ને, બીજું છે વજન ક્યાં રહીએ? પોતાપણું હોય ત્યાં વજન રહીએ. પારકામાં પારકાને કોને કોણ ચિંતા કરે? કોઈ કરે? સૌ જાણે. મને ક્યાં લાભ નુકસાન છે? અહીંયા વજન રહીએ છે માણસનું. તો કે તું ત્રિકાળી ધ્રુવમાં તારા પણ કરી નાખ, સીમિત કરી નાખ. ખરેખર તારું અસ્તિત્વ પણ ત્રણે કાળે ત્યાં છે. તારું હોવા પણ એથી બહાર નથી. અસ્તિત્વ સ્વભાવ હોવા પણ ત્રિકાળીમાં છું. એક સમયના પરિણામની ઉપેક્ષા કર, પછી બધી ઉપેક્ષા સહજ થઈ જશે. જો એક સમયના પરિણામની ઉપેક્ષા નહીં થઈ તો આ દુનિયાભરની અપેક્ષા કરીશ નહીં. પાછો એ રોગ એટલો મોટો થાય કે જો એમાં શું થશે તો પોતાના ધ્રુવ સ્વરૂપની જ ઉપેક્ષા થઈ જશે, અને આખા જગતની પછી અપેક્ષા રહ્યા કરશે. પછી ચિંતા, અશાંતિ, દુઃખ, બધી જાતના વિભાવના રોગ ઉત્પન્ન થઈ જશે. આ મૂળિયું છે સિદ્ધાંતો. છેલ્લે છેલ્લે સવા વર્ષ પહેલા લખાયેલો આ પત્ર છે. 64 જુલાઈ મહિનાનો દેહાંત છે, 63 એપ્રિલનો કાળો છે. આમાંથી કઈ પ્રશ્ન હોય તો વિચારી આવે. 7-8 મિનિટ છે આપણી પાસે.
એક શ્રદ્ધા શુદ્ર, એક શ્રદ્ધા શુદ્ર, શ્રદ્ધા જે પોતાના વિષયનું અતિક્રમણ કરીને ફરફરા પોતાપણું કરે છે, એને બદલે એ ત્યાંથી હટીને પોતાની મર્યાદામાં આવે, એટલે બધી બધા અનંત ગુણ મર્યાદામાં આવે,
અનંત ગુણો સમ્યક થઈ જાય છે. સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ, કોઈ સમ્યક થઈ જાય છે. એટલે દંશન મૂલોત્તમમાં કહ્યું છે, અને એટલે જ મોક્ષ માર્ગમાં દર્શનની પ્રધાનતા લીધી છે. શ્રદ્ધાની પ્રધાનતા લેવાનું કારણ એ છે. આ એક જ કારણથી શ્રદ્ધાની પ્રધાનતા ગ્રંથ ગ્રંથોમાં ગાય છે એનું કારણ છે.
તો અવલોકનમાં, અવલોકનના અભ્યાસમાં એ જે રૂપ પદાર્થ છે એને સામાન્યથી એને જોવાનો પ્રયત્ન કરવો,
હા, એનો ખોજ કરવી જોઈએ, એનો નિશ્ચય કરવો જોઈએ. અવલોકન છે એ એક પ્રયોગ છે સ્વરૂપની ઓળખાણ કરવાનો, શ્રદ્ધાના વિષયની ઓળખાણ કરવાનો એક પ્રયોગ છે જે જ્ઞાનમાં થાય છે. જો ઓળખાણ થાય તો શ્રદ્ધાને સમ્યક થવાનો અવસર છે, જો ઓળખાણ ન થાય તો બીજી કોઈ રીતે પાછો શ્રદ્ધાને સમ્યક થવાનો પ્રસંગ નથી. એટલે સ્વાનુભાવ અને સમ્યક દર્શન સ્વરૂપની ઓળખાણની અપેક્ષિત છે, એ વગર કોઈને થઈ જાય એવો અક્રમ નથી. ક્રમ આવો છે, પૂર્વ પર્યાયનો ક્રમ એવો છે. ચોથો ગુણ સ્થાન સરવાર સિદ્ધિમાં આયુષ હોય તો 33 આગર નું છે. કેટલું પાંચમો ગુણ સ્થાન ન થાય ને, ફોરનરની ક્યાં વાત કરે છે, ત્યાં તો પાંચમો ગુણ સ્થાન ન થાય. અને નારકી હોય તો એને તો ત્યાં મારે ને કાપે તો રાડ પડી જાય, તો તમે સમય દ્રષ્ટિને રાડ પડે કે હા, પણ ચારિત્ર મોની દુઃખ થાય છે, પણ એટલું નથી થતું જેટલું હું પણ આથી થાય એટલું નથી થતું. અસ્થિરતાનું દુઃખ થાય છે, પણ હું પણ આવીને દુઃખ જે થાય મિથ્યા પ્રવસ્થામાં એવું દુઃખ ત્યાં સમય દ્રષ્ટિને નરકમાં હોય ને પણ ન થાય. અને સુખ થાય ખરું આત્માનું, પછી આત્માનું સુખ ત્યાં વેદાય ખરું. કેટલી વિશેષતા છે
મોક્ષ માર્ગમાં સમય દર્શનનું મહત્વ છે. મોક્ષ માર્ગમાં સમય દર્શનનું મહત્વ છે એટલે કે દ્રષ્ટિનું કાર્ય મોટા મોટું. મોક્ષ પાસે દ્રષ્ટિ નથી, મોક્ષ પાસે તો દ્રષ્ટિ નથી, ત્યાં આપ જ્ઞાન સાધન કહો છો,
ત્યાં જ્ઞાન સાધન છે, મોક્ષનું જ્ઞાન સાધન છે.
કેળવણી કરવી છે મે દ્રષ્ટિની, કેળવણી કરવી છે દ્રષ્ટિની, સાધન બતાવો છો જ્ઞાન
પ્રાપ્ત કરવી છે સ્વરૂપ દ્રષ્ટિ, અને એ સ્વરૂપ દ્રષ્ટિ જ્ઞાન થી પ્રાપ્ત થાય છે. સ્વરૂપ નિશ્ચય વગર, જ્ઞાન વગર, જ્ઞાન વગર એનું કોઈ બીજું સાધન નથી. 236મું ગુરુદેવનું વચનામૃત છે એ વિષયમાં, 236મું, કે જેમ જેમ સમજણમાં ભાવભાષણ દ્વારા, ભાવભાષણ જ્ઞાનમાં થાય, જેમ જેમ સમજણમાં મુમુક્ષુને ભાવભાષણ થતું જાય છે તેમ તેમ દર્શનમો મંદ થતો જાય છે. મંદ થયેલો દર્શનમો એમ કહો કે નબળો પડેલો દર્શનમો એમ કહો એ ઉપસમિત થાય છે. પ્રથમમાં પ્રથમ ઉપસમ સમ્યક દર્શન થાય છે, એટલે કે દબાય છે, દબાય પણ નબળો પડ્યો હોય તે સબળો દબાય કોઈ દિવસ દુનિયામાં, સબળાને દબાવવા જાવ તો ફૂંફાડો મારે કે નબળો પાડવો, જ્ઞાનથી નબળો પડે છે. જેમ જેમ ભાવ પાસન થાય છે તેમ તેમ દર્શનમો મંદ થતો જાય છે, અને એક તબક્કે દર્શનમોનો અભાવ થાય ત્યારે જ્ઞાનમાં સ્વાનુભવ થાય છે. જેનો નિર્ણય થયો તેનો જ સ્વાનુભવ થાય છે. જ્યારે સ્વાનુભવ થાય છે ત્યારે શ્રદ્ધા છે એ સમ્યક થઈ જાય છે, ત્યારે શ્રદ્ધા મિથ્યા રહી શકતી નથી, ઉલટી રહી શકતી નથી, ઊંધી રહી શકતી નથી, એ સબળી થાય છે. શ્રદ્ધા જ્યાં સમ્યક થઈ તો અનંત શક્તિ લઈને સબળી થઈ, એ ગુણ જ એવો છે, પૂરેપૂરો પરિણામે છે.
પોતાની ખોજ સાથે જ આવે,
હે,
પોતાની ખોજ સાથે જ
અનંત શક્તિ લઈને જે પરિણામે છે, એટલે ત્યારથી એની જે તાકાત છે એ પરિણામની અંદર વધી જાય છે.
મોક્ષ માટે જ્ઞાન સાધન થયો, ધર્માત્મા માટે દ્રષ્ટિનું બળ આગળ વધવાનું કારણ,
મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે દ્રષ્ટિ બળ છે, મોક્ષને દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન છે. એમ લે
પત્રમાં આવ્યું તો આપણે ક્રમ
બે છે, બધી વાત ચોખ્ખી છે, જરાક મેળવણી કરતા ફાવે તો બધી વાત ચોખ્ખી છે.
જ્ઞાન માટે ભાવના અને ધ્યેય
જરૂરી છે, ધ્યેય બરાબર હોવું જોઈએ. જો ધ્યેય બરાબર નહીં હોય તો પરિણામ નહીં ચાલતું. ઊંટું જે અનાદિનું સંસારનું ધ્યેય છે એ ચાલ છોડશે નહીં પરિણામ. પરિણામ ને ચાલતો ધ્યેય ને અનુસરીને ચાલવાનું છે. ધ્યેય વગર નો કોઈ જીવ નથી જગતમાં. કાં જીવને પૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષનું ધ્યેય હોય ને કાં સંસારનું ધ્યેય હોય. તો ધ્યેય ન બદલાય અને પૂર્ણતાનું ધ્યેય ન થાય તો સંસારનું ધ્યેય તો આનાથીનું ચાલુ છે, પરિણામને ચાલાય બાજુ ચાલશે. શાસ્ત્ર વાંચશે તો પરિણામને ચાલી બાજુ નહીં રહેશે. ધ્યેય બદલાવ્યું તો બધું જ ન કરવું છે. એટલે તો શરૂઆતનો સિદ્ધાંત બાંધો ગુરુદેવ પૂર્ણતાના લક્ષ્ય સ્વરૂપ. વિરુદ્ધ દિશામાં ચાલી શકે, કેવી રીતે ચાલી શકે? ચાલી દેખાડો, ચાલી શકાતો હોય તો ચાલી ના શકે. ધ્યેય જ્યાં સુધી ન બંધાય ત્યાં સુધી બધું ચણતર નકામું જશે એમ જ છે.